आचार्य जिन शासनोन्नति करा, पूज्या उपाध्याय का। श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
मोक्ष मार्ग प्रकाशक परिशिष्ट त्रीजू। अपने आ पहला बे परिशिष्ट पूरा कर्या छे, हवे आ परिशिष्ट त्रीजू। बीजू परिशिष्ट जे रहस्यपूर्ण चिट्ठी हती ए बहु महत्वनुं हतुं। टुडरमलजीनी रहस्यपूर्ण चिट्ठीमांथी घणुं बधुं जाणवानुं मळ्युं आपणने। आ परिशिष्ट त्रीजू छे ए बनारसी दासजी रचित परमार्थ वचनिका छे। ए टुडरमलजीनुं नथी, परंतु पंडित बनारसी दासजीए जे परमार्थ वचनिका लखी छे ए छे। કેટલીક વાતને આપણે જે રીતે સમજીએ છીએ એના કરતાં થોડુંક જુદી રીતે એમાં આપ્યું છે એવું લાગશે, પણ વિચાર કરતા એમ લાગશે કે ના ના, ઘણી સ્પષ્ટતા એને લીધે થઈને થાય છે। તો આપણે પરમાર્થ વચનિકા પંડિત બનારસીદાસજી રચિત આપણે લઈએ। પરિશિષ્ટ ત્રીજું, કવિવર પંડિત બનારસીદાસજી રચિત પરમાર્થ વચનિકા। એક જીવદ્રવ્ય, તેના અનંત ગુણ, અનંત પર્યાય, એક એક ગુણના અસંખ્યાત પ્રદેશ। શું કહ્યું? જીવદ્રવ્ય છે એક, એ જીવદ્રવ્યના અનંત ગુણ, એની અનંત પર્યાય અને એક એક ગુણના અસંખ્યાત પ્રદેશ। હવે ગુણના અસંખ્યાત પ્રદેશ એટલે એ જીવના અસંખ્યાત પ્રદેશ, કેમ કે દરેક ગુણ છે જીવના પ્રદેશમાં, બધા જ પ્રદેશમાં એ રહ્યો છે, એટલે અસંખ્યાત પ્રદેશમાં દરેક ગુણ છે। એક એક પ્રદેશ વિશે અનંત કર્મ વર્ગણા, અને એક એક કર્મ વર્ગણા વિશે અનંત અનંત પુદ્ગળ પરમાણુઓનો સમૂહ એ કર્મ વર્ગણા, અને એવી કર્મ વર્ગણા એ આત્માના દરેક પ્રદેશ વિશે હોય, એટલે એક એક પ્રદેશ વિશે એવી અનંત કર્મવર્ગણા। અને એ કર્મવર્ગણાની વ્યાખ્યા કરતા એમ કહ્યું કે એ અનંત પુદ્ગળ પરમાણુ દ્વારા થઈ છે, અને એક એક પુદ્ગળ પરમાણુ એમાં અનંત ગુણ અને અનંત પર્યાય સહિત એ એવું સ્વરૂપ છે, એટલે એ વિરાજમાન છે। આ પ્રમાણે એક સંસાર અવસ્થિત જીવપિંડની અવસ્થા છે, દરેક જીવની આવી જ અવસ્થા છે, સંસારમાં જે રહ્યો છે એને આ પ્રમાણે કર્મ વર્ગણા હોય છે। એ જ પ્રમાણે અનંત જીવદ્રવ્ય સ્વપિંડરૂપ જાણવા, એટલે એ જ રીતે એમની પણ અવસ્થા હોય છે। એક જીવદ્રવ્ય અનંત અનંત પુદ્ગળ દ્રવ્યથી સંયોજિત, એટલે સંયુક્ત માનવું, કેમ કે કારમણે રજકણો જે છે એ ભેગા થઈ અને કારમણે એટલે કર્મ વર્ગણા બને છે, એટલે એ અનંત અનંત પૂદગળ કહેવામાં આવ્યું, બે વખત લીધું ને, અનંત અનંત પૂદગળ દ્રવ્યથી સંયોજિત માનવું। હવે એના વિશે થોડી વાત કરે છે કે તેનું વિવરણ, જુદા જુદા રૂપે જીવદ્રવ્યની પરિણતિ તથા જુદા જુદા રૂપે પૂદગળ દ્રવ્યની પરિણતિ છે। એક જીવદ્રવ્ય જે પ્રકારની અવસ્થા સહિત નાના આકારરૂપ પરિણમે તે પ્રકાર અન્ય જીવથી મળતો આવે નહીં, તેનો બીજો પ્રકાર છે। એનો અર્થ એ થયો કે અન્ય જીવનું તેનાથી અન્ય અવસ્થારૂપ પરિણમન હોય, બે જીવનું પરિણમન એક સરખું હોય નહીં, બે જીવનું પરિણમન સર્વથા એક સમાન હોય નહીં, કેમ કે બંનેના ભાવ જુદા, બંનેના ભાવ પ્રમાણે બંનેને કારણે રજકણોનો સંયોગ જે છે એ જુદી રીતે હોય, અને બંનેને એ કર્મોનો ઉદય પણ જુદા સમયે જુદી રીતે જુદી જુદી તીવ્રતાથી જેમ બંધાયો છે એ પ્રમાણે આવે, એટલે એ રીતે બે જીવ જે છે એમની અવસ્થાનો વિચાર કરીએ તો એ એક સમાન હોય એવું બને નહીં. એટલે આપણે ઘણીવાર કહીએ છીએ ને, એક જ માતા પિતા હોવા છતાં બે ની વચ્ચે કેમ આટલો ફેર છે, પણ એવું જ હોય, એ બંનેના પુણ્ય જે છે તે અમુક અપેક્ષાએ અમુક રીતે સરખા હોય કે એમને એક જ માતા પિતા મળ્યા અને એ બાળપણમાં જે કંઈ મળવાનું હતું એ બધું એક પ્રમાણે મળ્યું, પણ પછીથી બંનેના પુણ્ય જે પ્રમાણે હોય એ પ્રમાણે બંનેમાં ફેર પડે. એક ભાઈ અમેરિકા આવે, એક ભાઈ ઇન્ડિયામાં રહે, એક ભાઈને ઘણી બધી સુવિધાઓ પ્રાપ્ત થઈ હોય, બીજાને ઓછી સુવિધાઓ પ્રાપ્ત થઈ હોય, એકની કમાણી જુદી હોય, બીજાની કમાણી જુદી હોય, આ બધું આપણે જોઈએ છીએ. એટલે એ આપણે માનીએ પણ એવું હોતું નથી. અને જ્યોતિષની રીતે પણ જો જોવામાં આવે તો આપણે, જ્યોતિષ તો નિમિત્ત શાસ્ત્ર છે, જ્યોતિષ એટલે નિમિત્ત શાસ્ત્ર, કે એમાં પણ એવું જ હોય છે કે એના જન્મના સમયને જોવામાં આવે અને એના અક્ષાંશ રેખાંશ જ્યાં જન્મ્યો છે તે જોવામાં આવે, અને એક જ સમયે જો એક જ જગ્યાએ એટલે અક્ષાંશ રેખાંશ પણ સરખા અને એક જ સમયે જો જન્મ્યા છે તો એના બધા જ ગ્રહો બિલકુલ બરાબર સરખા હોય છતાં પણ ત્રણ પ્રકારના ફળ હોય. એક જ રૂમમાં, એક એમ આપણે લઈએ કે એક જ રૂમમાં એક જ એક્ઝેક્ટ એક જ સમયે ત્રણ બાળકો જન્મે છે તો ત્રણેય જે છે એના ભવિષ્યમાં, એટલે એને જ્યોતિષ અપેક્ષાએ જે કંઈ ભવિષ્ય હોય એમાં ઘણો બધો ફેરફાર હોઈ શકે, ત્રણ પ્રકારના ફળો હોઈ શકે. એ દર્શાવે છે શું, એ જ દર્શાવે છે કે એ પોતે જેવા પુણ્ય લઈને આવ્યો છે કે જેવા એ પાપના ઉદયો લઈને આવ્યો છે એ પ્રમાણે એનું પરિણમન થવાનું છે. એટલે એવી રીતે કોઈ જીવનું પરિણમન એક સરખું હોય, બે જીવનું એ બને જ નહીં, હોઈ શકે જ નહીં. એટલે એ વાત અહીંયા કરી છે કે એ પ્રમાણે અનંતા અનંત સ્વરૂપ જીવ દ્રવ્ય અનંતા અનંત સ્વરૂપ અવસ્થા સહિત વર્તી રહ્યા છે. બધાની અવસ્થા જુદી જુદી છે, અનંત અવસ્થાઓ બધાની જોવા મળે. કોઈ જીવદ્રવ્યના પરિણામ કોઈ પણ અન્ય જીવદ્રવ્યથી મળતા આવે નહીં. એ જ પ્રમાણે એક પૂદગલ પરમાણુ એક સમયમાં જે પ્રકારની અવસ્થા ધારણ કરે તે અવસ્થા અન્ય પૂદગળ પરમાણુ દ્રવ્યથી મળતી આવે નહીં. પૂદગળમાં પણ એવું, એની અવસ્થામાં પણ એ રીતે ફેરફાર. તેથી પૂદગળ પરમાણુ દ્રવ્યની પણ અન્ય અન્યતા જાણવી, જુદું જુદું એમનું પણ પરિણમન હોય, એક સરખું પરિણમન હોય નહીં. હવે જીવદ્રવ્ય પૂદગળ દ્રવ્ય એક ક્ષેત્ર ઓગાઈ અનાદિકાળથી છે, એક જ ક્ષેત્રમાં એ રહ્યા છે જીવ અને પૂદગળ અનાદિના. તેમાં વિશેષ એટલું કે જીવદ્રવ્ય એક અને પૂદગળ પરમાણુ દ્રવ્ય અનંતા અનંત, ચલ અચલ રૂપ, આગમન ગમન રૂપ, અનંત આકાર પરિણમન રૂપ, બંધ મુક્તિ શક્તિ સહિત વર્તે છે. એક જીવદ્રવ્ય અને પૂદગળ પરમાણુ એ અનંતા અનંત પરમાણુઓ, એમનું ફેરફાર થવું, આવવું જવું, એમના આકારો જાત જાતના થવા, એટલે એ સ્કંધ બને અને જુદા જુદા પ્રકારે એના આકારો થાય, અને એનું બંધાવવું અને છૂટા પડવું, આ બધું જે થઈ રહ્યું છે એ એક જીવદ્રવ્યના સંયોગમાં પૂદગળનું પરિણમન થઈ રહ્યું છે. જીવનું પરિણમન એનાથી જુદું છે અને પૂદગળ પરમાણુ છે એ દરેક પરમાણુનું પરિણમન શુદ્ધ છે, પણ પરમાણુઓ ભેગા થતાં જે સ્કંદ બને છે એનું પરિણમન એ વિભાવરૂપ પરિણમન છે. જીવનું પરિણમન સંસારી અવસ્થામાં વિભાવરૂપ પરિણમન હોય છે, પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યો જાય ત્યારે શુદ્ધ ભાવે પરિણમન હોય છે, એટલે એના પણ બે પ્રકારે પરિણમન હોય છે. ભૂતગળમાં પણ એમ જ છે. પરમાણુનું પરિણમન શુદ્ધ છે અને સ્કંદનું પરિણમન વિભાવરૂપ છે. હવે પરમાણુને તો ખબર પણ નથી, તો જ્ઞાન કરી શકતો પણ નથી, એટલે એના એ શુદ્ધ પરિણમન થાય કે વિભાવરૂપ પરિણમન થાય એ બધાનું એ ક્યાં જ્ઞાન કરે છે અને એને ક્યાં વેદવું છે. જ્યારે જીવને તો એ સમજે છે, એ જાણે છે કે પોતાનું આ શુદ્ધ ભાવરૂપ પરિણમન થઈ રહ્યું છે કે વિભાવરૂપ પરિણમન થઈ રહ્યું છે, એનું એ જ્ઞાન કરી શકે છે અને એને વેદન છે, એને તો વેદન છે. છતાંય એ ઘણીવાર એ જડની જેમ પરિણમતો દેખાય, એ પોતે ભૂલી જાય કે પોતે ચેતન છે અને પોતાનું શું સ્વરૂપ છે એ વાતને ભૂલી જાય છે. એટલે ભૂતગળ તો બિચારા એ તો જડ છે, એને ક્યાં ખબર પડે છે, એમને ક્યાં જ્ઞાન છે. અને પોતે જ્ઞાન સ્વરૂપ હોવા છતાં એ મૂંડ થઈ અને એવા પરિણમનો કરે છે, વિભાવરૂપ પરિણમનો કરે છે, એને શોભા આપતું નથી. પોતે સ્વભાવ ભાવે પરિણમન કરે એને શોભા આપે છે, પણ વિભાવ ભાવે પરિણમન કરે એને શોભતું નથી. ખરેખર દરેક દ્રવ્યનું એના ગુણો પ્રમાણે શુદ્ધ પરિણમન છે એ જ શોભારૂપ છે. સમયસારની ગાથામાં એ વાત આવી ગઈ છે, ત્યારે જે શોભે છે, ત્યારે જે સુંદર લાગે છે. પણ વિભાવરૂપ પરિણમન કરતા એ કંઈ શોભતો નથી. સોનું સોનારૂપે શોભામાન છે, સોનું સોનારૂપે શોભાયમાન છે, પણ એ લોખંડરૂપે કે પારારૂપે પરિણમન કરે તો એ શોભાયમાન રહેતું નથી. એવો શંકરદોષ લાગે, મિક્સઅપ થઈ જાય તો શંકરદોષ આવે અને એનું મૂળ સ્વરૂપ છે એને ગુમાવે છે. તો અહીંયા તો એ કહેવું છે કે જીવ દ્રવ્ય એક છે અને પૂતગળ દ્રવ્ય માં પરમાણુની અપેક્ષાએ જોઈએ તો અનંત અનંત પરમાણુ છે અને એનું પરિણમન આ પ્રકારે થાય છે. હવે જીવ દ્રવ્યની અનંતી અવસ્થા, તેમાં ત્રણ અવસ્થા મુખ્ય સ્થાપી, ત્રણ અવસ્થાને મુખ્ય કહી. એક તો અશુદ્ધ અવસ્થા, બીજી શુદ્ધ અશુદ્ધ રૂપ મિશ્ર અવસ્થા અને ત્રીજી શુદ્ધ અવસ્થા. આ સંસાર અવસ્થાની અંદર ની વાતો જણાવવી છે ને, એટલે અહીંયા ત્રણ અવસ્થાની વાત કરી. જીવ દ્રવ્યની અનંતી અવસ્થા, એમાં ત્રણ અવસ્થાની મુખ્યતાથી કહેવું છે. એક અશુદ્ધ અવસ્થા, એક શુદ્ધ અશુદ્ધ રૂપ મિશ્ર અવસ્થા અને ત્રીજી શુદ્ધ અવસ્થા. એ ત્રણેય અવસ્થા સંસારી જીવ દ્રવ્યની જાણવી, સંસારી જીવ દ્રવ્યની ત્રણેય અવસ્થા જાણવી. હવે એ કઈ રીતે છે, તો કે જે ત્રણેય અવસ્થા સંબંધી વિચાર કરતા કહે છે કે એક અશુદ્ધ નિશ્ચયાત્મક દ્રવ્ય, બીજું મિશ્ર નિશ્ચયાત્મક દ્રવ્ય અને ત્રીજું શુદ્ધ નિશ્ચયાત્મક દ્રવ્ય. અશુદ્ધ નિશ્ચયાત્મક દ્રવ્ય ને સહકારી અશુદ્ધ વ્યવહાર છે, અશુદ્ધ નિશ્ચયાત્મક દ્રવ્યને સહકારી અશુદ્ધ વ્યવહાર, મિશ્ર નિશ્ચયાત્મક દ્રવ્યને સહકારી મિશ્ર વ્યવહાર તથા શુદ્ધ નિશ્ચયાત્મક દ્રવ્યને સહકારી શુદ્ધ વ્યવહાર છે. એટલે ત્રણ અવસ્થા જેવી છે એ જ પ્રમાણે એના ત્રણેયના એવા જ વ્યવહાર છે. હવે ત્રણ વ્યવહાર અને ત્રણ અવસ્થા શું છે એ જરાક અહીંયા આપ્યું છે, એ સમજીએ. તો નિશ્ચય અને વ્યવહારનું વિવરણ ત્રણ લીટીમાં આપ્યું છે. એમાં કહ્યું છે કે નિશ્ચય તો અભેદરૂપ દ્રવ્ય તથા વ્યવહાર દ્રવ્યના યથાસ્થિત ભાવ છે. નિશ્ચય એ અભેદરૂપ દ્રવ્ય, જેમાં ભેદ નથી એવું દ્રવ્ય એ નિશ્ચય, અને વ્યવહાર એ દ્રવ્યના યથાસ્થિત ભાવ, એટલે એ જે પ્રમાણે વર્તન એનું થઈ રહ્યું છે એ બધો વ્યવહાર, એટલે ભેદરૂપ જે છે તે બધું વ્યવહાર. પરંતુ વિશેષ એટલું કે જ્યાં સુધી સંસાર અવસ્થા છે ત્યાં સુધી વ્યવહાર કહેવાય. જ્યાં સુધી સંસાર અવસ્થા, એટલે ત્રણેય અવસ્થા જે કહેવામાં આવી છે એની વાત કરી છે, ત્યાં સુધી વ્યવહાર કહેવાય. અને સિદ્ધને વ્યવહારાતીત કહેવાય, સિદ્ધને વ્યવહાર હોતો નથી. તેથી સંસાર વ્યવહાર એ બંને એકરૂપ કયા, અર્થાંત સંસારી તે વ્યવહારી અને વ્યવહારી તે સંસારી, એ ત્રણેય અવસ્થા વિશે હવે કહે છે કે જ્યાં સુધી મિથ્યાત્વ અવસ્થા છે ત્યાં સુધી અશુદ્ધ નિશ્ચયાત્મક દ્રવ્ય અશુદ્ધ વ્યવહારી છે એની અશુદ્ધ અવસ્થા થઈ. જ્યાં સુધી મિથ્યાત્વ અવસ્થા છે ત્યાં સુધી અશુદ્ધ નિશ્ચયાત્મક દ્રવ્ય અશુદ્ધ વ્યવહારી છે, એનો વ્યવહાર જે છે એ અશુદ્ધ. સમ્યક દ્રષ્ટિ થતાં જ માત્ર ચતુર્થ ગુણસ્થાનથી માંડી ચોથા ગુણસ્થાનથી શરૂ કરી અને બારમા ગુણસ્થાન સુધી એ મિશ્ર નિશ્ચયાત્મક જીવદ્રવ્ય મિશ્ર વ્યવહારી છે. એટલે એની બીજી અવસ્થા કે જેને શુદ્ધ અશુદ્ધરૂપ અવસ્થા મિશ્ર અવસ્થા કહીએ, એવી મિશ્ર અવસ્થામાં એને મિશ્ર નિશ્ચયાત્મક દ્રવ્ય નિશ્ચયથી મિશ્ર નિશ્ચયાત્મક દ્રવ્ય હોય છે અને એનો મિશ્ર વ્યવહાર કહેવામાં આવ્યો. અને ત્રીજી અવસ્થા એટલે કે કેવળ જ્ઞાની શુદ્ધ નિશ્ચયાત્મક શુદ્ધ વ્યવહારી, એને પણ અહીંયા કેવળ જ્ઞાનીને પણ શુદ્ધ નિશ્ચયાત્મક શુદ્ધ વ્યવહારી કહ્યો. એટલે એની ત્રીજી અવસ્થા એટલે એને પણ અહીંયા સંસાર અવસ્થા કહી. એટલે શુદ્ધ અવસ્થા જે છે એ બારમા ગુણસ્થાન પછીથી તેરમા અને ચૌદમા ગુણસ્થાનની અવસ્થાને એ શુદ્ધ અવસ્થા કહી. આ ત્રણેયને અહીંયા સંસારી અવસ્થા કહેવામાં આવી એ અપેક્ષાએ કે શરીર સહિત છે અને હજી કર્મનો બંધ પડ્યો છે, એટલે એ અપેક્ષાથી એમ કહેવામાં આવ્યું. એ પૂર્ણપણે જ્યાં સુધી એ શરીર છોડી અને જતો નથી ત્યાં સુધી તેરમું ને ચૌદમું ગુણસ્થાન છે ત્યાં સુધી એને એ અપેક્ષાએ અહીંયા સંસારી કહ્યો છે. પણ ખરેખર તો જોઈએ તો બારમા ગુણસ્થાન પછી જ્યારે તેરમું ગુણસ્થાન આવે છે તો એનો ભાવ મોક્ષ થઈ જાય છે, પછી હવે એને કોઈ સંસાર રહેવાનો છે જ નહીં. એટલે જે ભવિષ્યમાં થવાનું છે એ અપેક્ષાથી એને ત્યારે જ એને એમ કહી દેવામાં આવે કે એ સિદ્ધ સમાન ખરેખર તો ભાવ મોક્ષ પ્રગટ કરીને રહ્યા છે, પ્રભુ કેવળ જ્ઞાન થયું છે, પછી એ સિદ્ધ સમાન એટલે સિદ્ધ જ છે ભવિષ્યની અપેક્ષાએ એમ કહેવાય. પણ અહીંયા તો ભેદ કરીને સમજાવું છે એટલે એ પ્રમાણે અવસ્થા લેવામાં આવી છે. એનાથી આગળ વાત કરે છે કે નિશ્ચય તો દ્રવ્યનું સ્વરૂપ અને વ્યવહાર સંસાર અવસ્થિત ભાવ. નિશ્ચયને દ્રવ્યનું સ્વરૂપ કહ્યું છે અને વ્યવહાર જે છે એ સંસાર અવસ્થિત ભાવ, એટલે સંસાર અવસ્થામાં થતા જે જુદા જુદા ભાવ જે છે એને વ્યવહાર કહ્યો. બહુ સહેલી સાદી વ્યાખ્યા આપી દીધી અને નિશ્ચયને દ્રવ્ય કહી દીધું. આમ પણ જોવા જઈએ તો નિશ્ચયનું કથન લઈએ એટલે એમાં એ મૂળ ત્રણે કાળ રહેવાવાળું જે કંઈ દ્રવ્ય છે એનો અંશ દર્શાવનાર હોય તો જ એ નિશ્ચયને કહેવાય, એ વાત આપણે જાણીએ છીએ. અને વ્યવહારને છે એ હંમેશા ભેદ પાડીને અથવા તો એક વસ્તુનો ઉપચાર બીજામાં કરીને કહે છે એટલે એ સાચું સ્વરૂપ દર્શાવનારો નથી. એટલે સંસાર અવસ્થામાં એવા ભાવો હોય છે એટલે પંડિતજી અહીંયા એ રીતે અહીંયા વિવેચન કર્યું છે કે નિશ્ચય તો દ્રવ્યનું સ્વરૂપ અને વ્યવહાર એ સંસાર અવસ્થિત ભાવ. અને એનું વિવરણ કરતા અહીંયા કહે છે કે મિથ્યાદ્રષ્ટિજીવ પોતાનું સ્વરૂપ જાણતો નથી. એક જ વાક્યમાં બધું જે કહેવું હતું એ કહી દીધું. મિથ્યાદ્રષ્ટિજીવ પોતાનું સ્વરૂપ જાણતો નથી, આ વાત પરમ સત્ય છે, એટલે જ એને રખડવાનું થાય છે. પોતાનું સ્વરૂપ જો જાણે તો એ પોતાના સ્વરૂપ તરફ આકર્ષાય કે મારું આવું સ્વરૂપ, આવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ અને હું આ રીતે રખડું છું. જેમ પેલો રાજા હોય અને પોતે એ ભાન ભૂલ્યો છે કોઈ રીતે અને પોતાને રાજા નથી સમજતો અને જ્યારે એને ખ્યાલમાં આવે કે હું પોતે તો રાજા છે ત્યારે એને એમ થાય કે હું રાજા થઈને આ રીતે આ બધું આ મને હોય નહીં. દારૂ પીધેલો માણસ હોય અને દારૂ ખૂબ ચડ્યો હોય અને પછી મોટો ગમે તેવો લક્ષાધિપતિ હોય કે કરોડાધિપતિ હોય અને પછી એ નશાની હાલતમાં એ લથડિયા ખાતો હોય, ગટરમાં પડી જાય અને ગમે તે મેં માનતો હોય પણ જ્યારે એ નશો ઉતરી જાય અને જ્યારે ખ્યાલ આવે કહો આ હું ક્યાં પડે છું, હું તો કોણ છું, મારું આ સ્વરૂપ ને હું અહીંયા આ સ્થિતિમાં, એને કેટલો બધો રંજ થાય, કેટલું દુઃખ થાય, કેટલો ક્ષોભ થાય, એવું આ મિથ્યાદ્રષ્ટિને થતું નથી. એ મિથ્યાદ્રષ્ટિ જે છે ને એમાં ને એમાં જ રહ્યો છે. દારૂડિયા કરતાંય ખરાબ છે, દારૂડિયો તો એનો નશો ઉતરે એટલે તો ભાનમાંય આવે છે. આ મિથ્યાદ્રષ્ટિ તો એને નશો એ ઉતરતો જ નથી, મિથ્યાત્વનો નશો એને ઉતરતો જ નથી. એ મોહનીયને કારણે એમાં એમાં જ રહ્યો છે. કહેવા જઈએ ને, કંઈક સમજાવવા જઈએ ને તો એને ઊંધું પડે છે, કેમ કે એની બિચારાની એવી દશા છે, એની એવી યોગ્યતા છે, એને વાત સાચી વાત ગળે ઉતરતી જ નથી. આપણે એને કહીએ કે ભાઈ હવે ઘણા વર્ષો સુધી આ કામ કર્યું, હવે છોડો, તમે કમાશો નહીં તો પણ ચાલશે, અને હવે જીવનનો બાકીનો સમય જે છે એ 6-8 કલાક આવા સ્વાધ્યાય વાંચન અભ્યાસમાં ગાળો, અને તમારા સ્વરૂપના લક્ષ્ય હવે કંઈક વિચાર કરો. તો એ વાત એને ગળે ના ઉતરે. તમે તો શું વાત કરો છો, આટલો વેપાર ધંધો આ બધું હું છોડી દઈશ તો પછી શું થશે, આ બધા લોકોનું શું થશે, જરા વિચાર કર્યો. તમને તો બોલવું છે, તમને નહીં સમજાય. અમારી જગ્યાએ તમે બેઠા હો તો તમને ખબર પડે, આટલી બધો લઈને અમે બેઠા છીએ અને અમે નીકળી જઈએ તો શું દશા થાય. એને બિચારાને એમ જ છે કે એ જ બધું કરી રહ્યો છે, એ નહીં હોય ત્યારે શું થશે એનો વિચાર જ નથી. એટલે પોતાના સ્વરૂપને જાણવાનો પુરુષાર્થ પણ કરતો નથી. કોઈ કહેવા જાય તો એનું મોહની એનું એવું જોર છે ને કે એને વાત પણ ગળે ના ઉતરે. જેને વાત ગળે ઉતરી છે, જે સરળ છે, જેને એવી યોગ્યતા પ્રાપ્ત થઈ છે કે ના ના મારે હવે મારા જીવન સંબંધી મારે કંઈક સમજવું છે, આ લાઈફ શું છે એમ કરીને જે આવે છે ને, એ તો કંઈક પણ સમજવાનો છે. પણ પેલો તો હજી એ મિથ્યાત્વ મોહના નશામાં ને નશામાં જીવન પૂરું કરે છે, બિચારો એ 4 ગતિમાં રખડે છે. એટલે મિથ્યાદ્રષ્ટિ જીવ છે એ પોતાનું સ્વરૂપ જાણતો નથી, તેથી પર સ્વરૂપ વિશે મગ્ન બની પર કાર્યને તથા પર સ્વરૂપને પોતાના માને છે. તે કાર્ય કરતો હોવાથી તે અશુદ્ધ વ્યવહારી કહેવાય. એટલે એ પરના કાર્યોને પોતાના માની અને એ પ્રવર્તે છે એવું કાર્ય કરી રહ્યો છે. શું કાર્ય કરી રહ્યો છે? કાર્ય તો કાંઈ કરતો નથી. ભગવાન આત્માને કાર્ય હોય પ્રભુ? આ જીવ શું કરે? કાંઈ કરે નહીં, માત્ર ભાવ કરે. પરના લક્ષે એવા વિભાવ ભાવમાં એ રાચી રહ્યો છે. બીજું શું કરે? એનામાં શું તાકાત છે? બીજું કરવાની કઈ તાકાત છે? જે તાકાત છે એ તો એને પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ થાય તો ત્યાં છે બધી, ત્યાં બધી શક્તિ ભરી પડી છે. પણ એની તો દ્રષ્ટિ જ નથી, એને પ્રાપ્ત કર્યા વિના એને એનો અનુભવ ક્યાંથી થશે? એટલે બારમાં એ માને કે હું કરું છું એ મિથ્યા અભિમાન સેવી રહ્યો છે. બાકી તો એ શ્વાન જેવી દશા છે, સકટ એટલે ગાડાનો જેમ બહાર ગાડાની નીચે પેલું કૂતરું ચાલતું હોય એમ માને કે હું ગાડાનો ભાર વહી રહ્યો છું, એના જેવી છે. એટલે એને અશુદ્ધ વ્યવહારી કયો. આ મિથ્યાદ્રષ્ટિ જીવ જે છે એ પોતાના સ્વરૂપને જાણતો નથી, એટલે પર સ્વરૂપ વિશે એ રૂચિવાન થયો છે, એમાં મગ્ન બની અને પરના કાર્યો છે એને પોતાના માને છે, અને પર સ્વરૂપને એ પોતાનામાં માને છે. સ્વરૂપ પોતાનું નથી, એને પરને પોતાનું માને છે. જગતના કાર્યો પોતે કરે છે એક માન્યતા, અને બીજી માન્યતા આ શરીર છે તે મારું છે, આ બધા જે છે તે મારા છે, આ વસ્તુ પદાર્થો ઘર કપડા મકાન કોમ્પ્યુટર કાર બધું મારું છે, મારું છે, મારું છે, મારું છે, એ મારું મારું કરતા મરે છે, એ મારું મારું કરતા જ એ મરે છે. એને એ છોડતો નથી, અને એ છોડીને ચાલ્યો જાય છે ત્યાં સુધી એનું થતું નથી. એને છોડીને ચાલ્યો જાય છે ત્યાં સુધી જે પદાર્થને મારું મારું કહેતો હતો એ પદાર્થ એના થયા નહીં, એની સાથે એક પણ આવ્યું નહીં. આવું એ જોઈ રહ્યો છે, બીજાને વિશે એ જોઈ રહ્યો છે કે અમુક ફલાણા ભાઈ ગુજરી ગયા, આટલા કરોડની મિલકત મૂકીને ગયા, પણ તારું શું થવાનું છે એ તો વિચાર કર. તું કેટલી મિલકત મૂકીને જવાનો છે એનો તો વિચાર તું કરતો નથી. બધા બધું મૂકીને જ જાય છે. પ્રભુ તું ક્યાં આમાં ક્યાં ફસાયો છો? જે તારું નથી એને તું તારું માની અને એમાં ને એમાં દિવસનો મોટો ભાગ વ્યતીત કરે છે, એ મોટામાં મોટી મૂંઢતા છે. એનાથી બીજી વિશેષ મૂંઢતા તારે શું જોઈએ છે? તું ભલું ગમે તેટલું ભણ્યો હોય, ગમે તેટલો મોટો માસ્ટર થયો હોય, PhD થયો હોય, પણ બધું વ્યર્થ છે પ્રભુ. તું તારી જાતને ઓળખતો નથી. હા, કેટલી સુંદર વાત અહીંયા મૂકી છે કે મિથ્યાદ્રષ્ટિ જીવ પોતાનું સ્વરૂપ જાણતો નથી, તેથી પર સ્વરૂપ વિશે મગ્ન બની પર કાર્યને તથા પર સ્વરૂપને પોતાના માને છે. પંડિતજી આ વાક્યમાં તો ઘણું બધું કહી દીધું, કેટલા બધા શાસ્ત્રોનો સાર આપી દીધો છે. અને તે કાર્ય કરતો હોવાથી તે અશુદ્ધ વ્યવહારી કહેવાય છે. શું કહેવાય છે એની વાત ભૂલી જઈએ તો ચાલે, પણ પ્રભુ આ વાત તો સમજવા જેવી છે ને કે મિથ્યાદ્રષ્ટિ જીવ પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી, પોતે પોતાને ભૂલી ગયો, એનાથી વધારે બીજી શું દયાજનક સ્થિતિ હોય? જીવ પોતે પોતાને ભૂલી જાય એનાથી વધારે દયાજનક સ્થિતિ શું હોય? આપણે અહીંયા જોઈએ છે ને ટીવીની સિરિયલમાં કે ભાઈ શું થયું તો કે એની મેમરી જતી રહી, એ ભૂલી ગયો કોણ છે એવું જોઈએ, અને પછી આપણે બધા હસીએ અને બધું. અરે પણ તું તો વિચાર કર કે તું તારા સ્વરૂપને ભૂલી ગયો છે એનો તને કેમ વિચાર નથી આવતો? પેલી તો વાર્તા છે, સ્ટોરી બનાવી છે. એ તો સ્ટોરીમાં એમ કહ્યું કે એને એની એને મેમરી લોસ થઈ ગયો અને ભૂલી ગયો કે કોણ છે, એક્સિડન્ટ થયો, અને આવી બધી સ્ટોરી આવે છે ને ટીવીની સિરિયલમાં વાર્તાઓમાં, ત્યારે એ હસે છે ને બધો વિચાર કરે છે. પણ એને એમ થાય છે કે પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે એનું શું? એને પૂછે કે તું કોણ છો, તું કોણ છો? એણે પોતે ક્યારે પોતાને પ્રશ્ન કર્યો કે હું કોણ છું? કૃપાળુદેવે એવો પ્રશ્ન કરીને બધાને જાગૃત કરી દીધા કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, કરું. કૃપાળુદેવે બધાને જાગૃત કરી દીધા કે ભાઈ આ તું પંક્તિને વાંચ, વિચાર, એનું મનોમંથન કર અને તું શોધી કાઢ એનો જવાબ, તું કોણ છો, અને ન શોધી શકે તો આગળ વાંચ, તને જવાબ આમાંથી મળી જશે. અહીંયા એ વાત પંડિતજીએ પણ બહુ સરસ રીતે મૂકી દીધી, બહુ હૃદયને સ્પર્શી જાય એવી વાત છે. મિથ્યાદ્રષ્ટિ જીવ, એ મિથ્યાદ્રષ્ટિની જગ્યાએ આપણે પોતાની જાતને મૂકીને એ વાક્ય વાંચવું કે હું મારા સ્વરૂપને જાણતો નથી, તેથી પરપ સ્વરૂપ વિશે હું મગ્ન થઈ અને પરના કાર્યને હું મારા માનું છું અને પરના સ્વરૂપને હું મારા માનું છું. આ દયાજનક સ્થિતિ મારી છે. આવું વિચાર કરવામાં આવે તો બધું ધીરે 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 સમજાતું જાય અને પુરુષાર્થ ઉપડે. જો સમ્યક દ્રષ્ટિની વાત પણ સાથે જ લીધી છે કે સમ્યક દ્રષ્ટિ પોતાનું સ્વરૂપ પરોક્ષ પ્રમાણ વડે અનુભવે છે. અનુભવમાં બે વસ્તુ છે કે જે પ્રત્યક્ષતા જે છે અનુભવમાં, એટલે પોતે બીજાથી જુદો છે એવો જે અનુભવ થવો એ તો પ્રત્યક્ષ છે, પણ સાથે રહેલું જ્ઞાન છે ને, સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સાચી શ્રદ્ધા, એમાં એ પહેલું જે સામાન્ય અવલોકન છે એ તો પરોક્ષ નથી, એ પ્રત્યક્ષ છે, પણ જ્ઞાન છે તે પરોક્ષ છે, એટલે પરોક્ષ પ્રમાણ વડે એ અનુભવે છે એમ એમાં કહેવામાં આવ્યું કે સમ્યક દ્રષ્ટિ પોતાનું સ્વરૂપ પરોક્ષ પ્રમાણ વડે અનુભવે છે કે આ આવું સ્વરૂપ છે, અનંત ગુણ સ્વરૂપ છે, અનાદિનો છે, અનંત કાળ સુધી રહેવા વાળો છે, એ બધું એ પરોક્ષ પ્રમાણ વડે અનુભવે છે. પરસત્તા અને પર સ્વરૂપને પોતાનું કાર્ય નહીં માનતો થકો યોગ દ્વાર વડે પોતાના સ્વરૂપના ધ્યાન વિચારરૂપ ક્રિયા કરે છે. એ શું કરે છે કે પોતાનું લક્ષ્ય આત્મા તરફ રાખીને એ પોતાના જેવું સ્વરૂપ છે એના જ એ વિચાર કરે છે, એનું એ ધ્યાન કરે છે, એમાં એકાગ્રતા કરે છે, એ જ રૂપ રીતે એનું પ્રવર્તન થાય છે. એ દરેક વખતે નિર્વિકલ્પ ધ્યાનમાં હોય એમ ન બને, પણ એનું લક્ષ્ય ત્યાં જ છે, એનું ધ્યાન ત્યાં જ રહે છે. ધ્યાન એટલે નિર્વિકલ્પ ધ્યાનની વાત નહીં, પણ એ બીજા વિકલ્પોમાં રહ્યો હોય છતાં પણ એને ત્યાં ને ત્યાં જ રહેવાપણું છે, વિશેષતા તેની ત્યાં જ છે, એની મગ્નતા ત્યાં જ રહી છે. એ બીજા કાર્યો કરે ત્યાં તો પણ એને એ ત્યાં જ લક્ષ્ય રહે છે, એટલે ત્યાં જ એનું ધ્યાન રહે છે કે હું આત્મા છું, હું આત્મા છું, આ વાતને ભૂલતો નથી. પેલી ધાવ માતાની જેમ, એ ધાવ માતા રાજાને ત્યાં રાજકુમારને એ બધી રીતે એનું કામ કરતી હોય, એ નવડાવતી હોય, ખવડાવતી હોય, એ મોટો કરતી હોય, ઉછેરતી હોય, રમાડતી હોય, બધું કરતી હોય, પણ એનું ધ્યાન એના ઘેરે પુત્ર મૂકીને આવી હોય ને ત્યાં હોય, એના વિચારમાં એ હોય મારો છોકરો આમ કરતો હશે, બધું અહીંયા બરાબર કરે છતાં પણ. એવી રીતે સમ્યક દ્રષ્ટિનું ધ્યાન આત્મામાં જ હોય છે, ભલે નિર્વિકલ્પ દશામાં ન હોય, એક બીજા બહારના કામો કરે છતાં પણ. એટલે એ વાત અહીંયા બહુ સરસ રીતે મૂકી છે કે પોતાનું કાર્ય નહીં માનતો, પર સ્વરૂપને પોતાનું કાર્ય નથી માનતો, પર સત્તાને પોતાનું નથી માનતો, એવો એ યોગ દ્વાર વડે પોતાના સ્વરૂપના ધ્યાન વિચારરૂપ ક્રિયા કરે છે, પોતાના સ્વરૂપની જ ક્રિયા કરે છે. તે કાર્ય કરતા તે મિશ્ર વ્યવહારી કહેવાય. આ મિશ્ર વ્યવહારીની વાત કરવામાં આવી, ત્રણ વાત કરી છે ને, અશુદ્ધ વ્યવહારી, મિશ્ર વ્યવહારી અને શુદ્ધ વ્યવહારી, અને ત્રીજું કેવળ જ્ઞાની જીવ યથાખ્યાત ચારિત્રના બળ વડે શુદ્ધ આત્મ સ્વરૂપમાં રમણશીલ છે. એમને તો હવે પોતાના સ્વરૂપમાં જ સ્થિરતા કરી છે, એટલે એમાં જ એમને રમણતા છે, એમનો ઉપયોગ બહાર હવે આવતો નથી, ત્યાં ને ત્યાં જ એ તો પ્રભુ તો રહ્યા છે. 13મા ગુણસ્થાનની વાત છે ને, તેથી તે શુદ્ધ વ્યવહારી કહેવાય. તેનામાં યોગારૂઢ અવસ્થા બિરાજમાન છે, તેથી તે વ્યવહારી નામ કહો. તેથી તેને વ્યવહારી નામ કયો. યોગ છે ને એટલા માટે એમને વ્યવહારમાં મૂક્યા. ત્રીજી અવસ્થા જે છે એમાં યોગ શેનો છે, શરીર સાથેનો હજી યોગ રહ્યો છે ને એટલા માટે. અને તેરમા ગુણ સ્થાને પ્રભુને હજી સાતાવેદનીય કર્મનો ઉદય હોય છે, એક સમયનું સાતાવેદનીય બંધાય અને બીજા સમયે ભોગવાઈ જાય, એટલે એ અપેક્ષાથી એમને એ વ્યવહાર કહેવામાં આવ્યો છે. પણ એ શુદ્ધ વ્યવહાર છે, એટલે શુદ્ધ વ્યવહારની મર્યાદા તેરમા ગુણસ્થાનથી માંડી ચૌદમા ગુણસ્થાન સુધી જાણવી, અને એને માટે એ એમ કહેવાય છે કે અસિદ્ધત્વ પરિણમન ત્વાત વ્યવહાર યથા, એ રીતે એ હોય છે. આ ત્રણેય અવસ્થાની વાત કરવામાં આવી. હવે ત્રણેય વ્યવહારનું સ્વરૂપ અહીંયા બતાવે છે કે અશુદ્ધ વ્યવહાર કેવો છે. જે પહેલા વાત કરી તે અશુદ્ધ વ્યવહારની વાત કરી, અને હવે અશુદ્ધ વ્યવહાર કેવો હોય છે મિથ્યાદ્રષ્ટનો, એ શુભ અશુભ આચાર રૂપ હોય છે. શુદ્ધ અશુદ્ધ વ્યવહાર કેવો છે એટલે કે મિશ્ર વ્યવહાર, એ શુભ ઉપયોગ મિશ્રિત સ્વરૂપ આચરણ છે. અને શુદ્ધ વ્યવહાર છે એ શુદ્ધ સ્વરૂપ આચરણ છે. અશુદ્ધ વ્યવહારમાં તો શુભ અશુભ જ આચાર હોય, એ જે મિથ્યા દ્રષ્ટિને છે તે. અને સમ્યક દ્રષ્ટિ છે એને શુદ્ધ અશુદ્ધ વ્યવહાર છે. શુદ્ધ પણ છે, પોતે પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરી છે અને એ નિર્વિકલ્પ ધ્યાનની દશામાં જ્યારે વર્તે છે ત્યારે એને વ્યવહાર શુદ્ધ છે, કેવડી જેવો છે. પણ પાછો બહારમાં આવે છે એટલે એને શુભ કે શુભ ભાવ પણ હોય છે, એટલે શુદ્ધ અશુદ્ધ વ્યવહાર એનો કહો. માત્ર અશુદ્ધ નથી, શુદ્ધ અને અશુદ્ધ એવો મિશ્ર વ્યવહાર. એટલે એમાં શુભ ઉપયોગ પણ છે, એમાં શુભ ઉપયોગ પણ છે અને ક્યારેક શુદ્ધ ઉપયોગ પણ હોય છે, એટલે સ્વરૂપ આચરણ પણ હોય છે. જ્યારે શુદ્ધ વ્યવહાર કેવળીનો વ્યવહાર છે તે શુદ્ધ વ્યવહાર છે, એ શુદ્ધ સ્વરૂપ આચરણ રૂપ છે. પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ જે છે એનું જ આચરણ, એટલે એમાં જ રમણતા રૂપે એવો એમનો વ્યવહાર છે. છતાં એને વ્યવહાર કયો, એ વ્યવહાર કહેવાનું કારણ એટલું કે હજી યોગ રહ્યો છે એટલા માટે વ્યવહાર કયો. હવે એના વિશેની કેટલીક વાત કરે છે કે કોઈ કહે કે શુદ્ધ સ્વરૂપ આચરણાત્મક તો સિદ્ધમાં પણ વિદ્યમાન છે, તેથી ત્યાં પણ વ્યવહાર સંજ્ઞા કહેવી જોઈએ. જો સિદ્ધને વ્યવહાર નથી કહ્યો તો કે સિદ્ધમાં પણ શુદ્ધ સ્વરૂપ આચરણ જ રહ્યું છે ને, એટલે એમાં પણ જો એને એમ કહેવામાં આવે તો શુદ્ધ વ્યવહાર તો કે ત્યાં પણ એ સંજ્ઞા વ્યવહાર સંજ્ઞા કહેવી જોઈએ. શુદ્ધ વ્યવહાર તો એ નથી કહેતા, એનું કારણ કહે છે કે તે તેમ નથી, કેમ કે સંસાર અવસ્થા સુધી વ્યવહાર કહીએ છીએ. સંસાર અવસ્થા મટતા વ્યવહાર પણ મટ્યો કહેવાય. અહીં એ સ્થાપના કરી છે તેથી સિદ્ધ વ્યવહારાતીત છે, વ્યવહાર વિનાના છે, વ્યવહારાતીત છે. આ રીતે આ વ્યવહાર વિચાર અહીંયા સમાપ્ત કર્યો. આગળ કહે છે આગમ અને અધ્યાત્મનું સ્વરૂપ. વસ્તુનો જે સ્વભાવ તેને આગમ કહીએ છીએ. જો બરોબર બરાબર સમજવા જેવું છે ને બધું જેમ છે તેમ સરસ વાત મૂકી છે. વસ્તુનો જે સ્વભાવ તેને આગમ કહીએ છીએ, આત્માનો જે અધિકાર તેને અધ્યાત્મ કહીએ છીએ. આગમ તથા અધ્યાત્મ સ્વરૂપ ભાવ આત્મદ્રવ્યના જાણવા. આત્મદ્રવ્યના ભાવ આગમ અને અધ્યાત્મ સ્વરૂપ બે રીતે હોય, તે બંને ભાવ સંસાર અવસ્થા વિશે ત્રણેય કાળે વર્તતા માનવા. બંને પ્રકારના ભાવ હવે એનું વિવરણ કરતા અહીંયા સમજાવે છે કે આગમ રૂપ કર્મ પદ્ધતિ છે, અધ્યાત્મ સ્વરૂપ શુદ્ધ ચેતના પદ્ધતિ છે. અધ્યાત્મની વાત કરવી છે એની અંદર શું વાત લેવી છે. અધ્યાત્મ રૂપ ભાવ કયા છે, અધ્યાત્મ સ્વરૂપ એટલે એની જે શુદ્ધ ચેતના એનો જ્ઞાયક ભાવ એ અધ્યાત્મ સ્વરૂપ છે. અને આગમ રૂપ જે છે એ કર્મ પદ્ધતિ છે, એટલે એ કર્મ સહિત જે અવસ્થા જે છે એને આગમ રૂપ કહ્યું. કેમ કે આગમમાં બધું જ આવે, આગમમાં એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે અને અધ્યાત્મની અંદર જે વાત આવે છે તે શુદ્ધના વિષયરૂપ ભગવાન આત્મા જે છે એને માનવાની વાત છે. આગમની અંદર પ્રમાણ જ્ઞાનનો વિષય હોય ત્યાં બધું જ આવે, બધું આવે એટલે જીવની અવસ્થા પણ આવે, એમાં દ્રવ્ય પણ આવે, ગુણ પર્યાય બધું હોય, તો જીવની જે પર્યાય જે છે એ પણ એમાં વિવરણમાં આવી જાય છે. અને અધ્યાત્મ સ્વરૂપની અંદર તો એની શુદ્ધ ચેતનાની વાત, એટલે શુદ્ધ નિશ્ચય નહીંથી આપણે જે આત્માનું સ્વરૂપ શુદ્ધ કહીએ છીએ, એવા ચેતન રૂપ ભાવ એ અધ્યાત્મ સ્વરૂપ છે અને પેલું આગમ રૂપ છે. હવે તેનું વિવેચન અહીંયા કર્યું છે કે કર્મ પદ્ધતિ ભૌગોલિક દ્રવ્યરૂપ અથવા ભાવરૂપ છે. આપણે દ્રવ્ય કર્મને ભાવરૂપ કર્મ કહીએ છીએ ને, તે દ્રવ્યરૂપ તો પૂતગળના પરિણામ છે અને ભાવરૂપ પૂતગળ આકાર આત્માની અશુદ્ધ પરિણતિ રૂપ પરિણામ છે. આત્માના જે પરિણામ થયા એ ભાવરૂપે થયા અને પેલા પૂતગળના પરિણામ જે છે એ દ્રવ્યરૂપ છે. આત્માના પરિણામ જે છે એ પૂતગળ આકાર થાય છે, એ અશુદ્ધ પરિણતિ રૂપ પરિણામ છે. પૂતગળ આકાર થાય છે એટલે જેનું લક્ષ કરે છે પૂતગળનું, આ બધા બાહ્યમાં જે કંઈ વસ્તુઓ પદાર્થો જે છે સ્કંદ બધા દેખાય છે ને, કોમ્પ્યુટર દેખાય છે ને, ટેબલ દેખાય ને, લેમ્પ દેખાય ને, બધું દેખાય છે ને, એના તરફ લક્ષ કરે છે અને એની સાથે જોડાય છે, એટલે એ બધાનું જે જ્ઞાન કરતા જે એને થાય છે એ બધું શું છે, એ પૂતગળ આકાર એ થયો, એનું જ્ઞાન તે આકારે થયું, જ્ઞે આકારે થયું. અને એમ જ્યારે એ પરિણમન કરે એ બધું અશુદ્ધ પરિણતિ રૂપ પરિણામ છે. એના ભાવ એટલે એ ભાવરૂપે એ અશુદ્ધ પરિણતિ શું છે, તો કે એ પૂતગળ આકારે પોતે થાય છે તે આત્માના પરિણામ છે. એમાં આત્માના પરિણામની વાત છે. અને દ્રવ્યરૂપ પૂતગળના પરિણામ છે એટલે એમાં શું કહે છે કે પૂતગળના જે પરિણામ થાય છે, પૂતગળ કર્મ બંધાય છે અને એના જે પરિણામ જે થાય છે, ઉદય આવે છે, એ બધા એ દ્રવ્યરૂપ છે. પેલા ભાવરૂપ છે અને ભાવરૂપ જે છે એને કારણે એવા દ્રવ્યરૂપ થાય છે. એ બંને વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે તે બંને પરિણામ આગમ રૂપ સ્થાપ્યા, એટલે બંને આવા પરિણામો જે છે, ભાવરૂપ અને દ્રવ્યરૂપ પરિણામો જે છે, એને આગમ રૂપ કયા, એટલા માટે કયા કે એ સંસારી અવસ્થામાં એને એવા પરિણામો હોય છે. હવે શુદ્ધ ચેતના પદ્ધતિ, અહીંયા ઉપર કહ્યું ને શુદ્ધ ચેતના પદ્ધતિ એટલે અધ્યાત્મ સ્વરૂપ, શુદ્ધ આત્મ પરિણામ, શુદ્ધ ચેતના પદ્ધતિ એટલે શુદ્ધ આત્મ પરિણામ, તે પણ દ્રવ્યરૂપ તથા ભાવરૂપ એમ બે પ્રકારે છે. દ્રવ્યરૂપ તો જીવત્વ પરિણામ છે તથા ભાવરૂપ જ્ઞાન દર્શન સુખ વીર્ય આદિ અનંત ગુણ પરિણામ છે. એ બંને પરિણામ અધ્યાત્મરૂપ જાણવા. અહીંયા પણ ભાવરૂપ અને દ્રવ્યરૂપ બંને આપ્યા, પણ અહીંયા દ્રવ્યરૂપ તો એ જીવત્વ પરિણામ છે એને કયા, અને ભાવરૂપમાં જ્ઞાન દર્શન સુખ આદિ બધા જે ગુણ જે છે, અનંત ગુણ જે છે, એ પરિણામ જે છે એને કયા, એમ એ બંને પરિણામને અધ્યાત્મરૂપ જાણવા. અને એ આગમ તથા અધ્યાત્મ બંને પદ્ધતિમાં અનંતતા માનવી, આ પંડિતજીએ એમની એક રીતે, આગવી રીતે આ આગમ અને અધ્યાત્મની પદ્ધતિ કહી છે. હવે જ્યાં જેનું જે રીતે પ્રયોજન હોય એ રીતે એ વસ્તુ સમજાવવામાં આવે. અહીંયા કોઈ શાસ્ત્ર આખું લીધું નથી, એટલે એ શાસ્ત્રમાં આ વસ્તુ કઈ રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરવી એવું અહીંયા કંઈ છે નહીં. જ્યારે શાસ્ત્ર લઈને વાત કરવામાં આવી હોય અને ત્યાં સમજાવવામાં આવ્યું હોય તો ત્યાં કોઈ વિશેષ રૂપે સમજાવવામાં આવ્યું હોય કે કોઈક પ્રકારે આ અહીંયા આ રીતે આ અપેક્ષાથી આ અને આ રીતે લેવું, અહીંયા આગમનો અર્થ આમ લેવો, અહીંયા આ રીતે, અહીંયા તો એવું કોઈ શાસ્ત્ર નથી. એટલે આ સામાન્ય એમણે એમની આગવી શૈલીમાં આ વાત સમજાવી છે. બીજી એક વાત અહીંયા લીધી છે એમને કે અનંતતાનો વિચાર, અનંતતા કહી તેનો વિચાર, કેમ કે અહીંયા બંને પદ્ધતિમાં અનંતતા માનવી એમ કહ્યું ને, એટલે એ અનંતતા શું છે, અનંતપણું કઈ રીતે છે, તો એ અહીંયા સમજાવે છે. અનંતતાનો વિચાર કરતા એક ઉદાહરણ આપ્યું છે એમને, વડના ઝાડનું ઉદાહરણ આપ્યું છે કે વડનું ઝાડ લઈએ તો વડના ઝાડને શું હોય, તો કે એને ડાળીઓ હોય, એને શાખાઓ હોય અને પછી એને ફળ હોય, એટલે વડના ટેટા જે કહીએ, અને એ ટેટાની અંદર કેટલાય બીજો હોય છે. એ બીજ જે છે એ દરેક બીજ જે છે એને વાવતા એમાંથી એક બીજો વડ ઉત્પન્ન થાય, અને એ વડ ઉત્પન્ન થાય તો એ વડમાં વડને ફરી પાછી એ જ રીતે શાખાઓ હોય અને ફરી પાછા એને વડના ટેટા હોય અને કેટલાય બધા ટેટા, અને એ દરેક ટેટાની અંદર કેટલા બધા બીજ, એટલે અસંખ્ય બીજ બધા થઈને થાય, અને એ અસંખ્ય બીજને વાવવામાં આવે તો ફરી પાછા અસંખ્ય વડ ઉત્પન્ન થાય, અને એ જ પ્રમાણે જો વિચારતા જઈએ તો પછી ક્યાં સુધી એ પહોંચે? એ પ્રકારની અવસ્થા એક વડના બીજ સંબંધી વિચારીએ, વળી ફરી સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ તો તે વડના વૃક્ષમાં જે જે બીજો છે તે બીજો એવા બીજા અંતર્ગર્ભિત વડ વૃક્ષ સંયુક્ત હોય છે, એટલે એમાં એક બીજની અંદર આખો વડ સમાયેલો છે, અંતર્ગર્ભિત છે. એક બીજ લઈએ તો એમાં આમ જોવા જઈએ તો એમાંથી વડ થઈ શકે છે, એટલે એમ કહેવાયું કે વડના બીજમાં એટલે ટેટાની અંદર એ એક વડ અંતર્ગર્ભિત છે. એક ટેટાની અંદર તો કેટલા બધા બીજ, અને એવા તો કેટલા ટેટા, એટલે એવા અસંખ્ય બીજ થાય, અને અસંખ્ય બીજમાંથી અસંખ્ય વડ થાય, ને ફરી પાછા એમાંથી અસંખ્ય એમ આગળ વધતા 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 ક્યાં સુધી આપણે જઈ શકીએ? તો એ બીજની અહીંયા વડવૃક્ષની મર્યાદા પમાય કે બીજની મર્યાદા પમાય નહીં? કેટલા વડ થાય અને કેટલા બીજ થાય એની કોઈ મર્યાદા પામી ન શકાય, એટલે એમ એ અનંત સુધી પહોંચાય છે. એટલે એ જ રીતે એક વડમાં અનેક અનેક બીજ અને એક એક બીજમાં એક એક વડવૃક્ષ છે, તેનો દીર્ઘ વિચાર કરીએ તો ભાવિ નય પ્રમાણથી ન વડવૃક્ષની મર્યાદા પમાય કે ન બીજની મર્યાદા પમાય, એટલે એ પ્રમાણે અનંતતાનું સ્વરૂપ જાણવું. આ અનંત સુધી પહોંચવાની એક રીત બતાવી કે તમે અનંત ક્યાં સુધી કલ્પના કરો, આ એક રીત બતાવી. પ્રભુ ગુરુદેવ તો બહુ સરસ ઉદાહરણ આપે છે અનંતતા માટેનું. તમે લોકાકાશની બહાર પછી અલોકાકાશની વાત કરો છો, તો અલોકાકાશમાં પછી આગળ શું, આગળ શું, આગળ શું, આગળ શું, એના પછી શું પણ, એનો કોઈ અંત છે? કોઈ અંત આવે તો પછી એ ફરી પાછો પ્રશ્ન થાય તો પછી કે એના પછી શું છે ત્યાં? જો લોકાકાશ પછી અલોકાકાશનો જો અંત આવતો હોય તો એના પછી શું છે એવો પ્રશ્ન થાય, એટલે કે ના, હજી આગળ એ જ છે, અલોકાકાશ જ છે. એટલે અલોકાકાશ નું સુંદર ઉદાહરણ આપી અને ગુરુદેવ કહે છે કે એનો કોઈ અંત નથી, અનંત 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 ચાલ્યા જ કરે, એનો કોઈ અંત જ આવે નહીં. એની શરૂઆત આપણે અહીંયાથી કરીએ કે અલોકાકાશ જ્યાં પૂરું થાય, અરે લોકાકાશ જ્યાં પૂરું થાય ત્યાંથી અલોકાકાશ શરૂ થાય. લોકાકાશમાં છ દ્રવ્યો રહ્યા છે, ત્યાંથી પછી અલોકાકાશ શરૂ થાય છે. તો અલોકાકાશ જ્યાંથી શરૂ થયું એ વાત બરાબર છે, પણ પછી એનો અંત નથી, એ અનંત છે. એટલે એ રીતે બહુ સરળતાપૂર્વક એ અનંતતાનો એમાં ખ્યાલ આવે છે. એ અનંતતાના સ્વરૂપને કેવળ જ્ઞાની પુરુષ પણ અનંત જ દેખે, જાણે અને કહે છે. અનંતનો બીજો અંત છે જ નહીં કે જે જ્ઞાનમાં અંતરૂપે ભાસે. જ્ઞાનમાં એનો અંત દેખાય જ નહીં. અનંતનો અર્થ જ એ છે કે તમને એની વાત કરો તો તમને જ્ઞાનમાં એ અંતરૂપે દેખાય નહીં. એટલે કેવળ જ્ઞાની પુરુષોને પણ એ અનંત દેખાય છે, તો એનો બીજો અંત જે છે તે અનંતરૂપે જ, અંતરહિત એમ જ દેખાય, એમ જ એ જાણે અને એમ જ એ કહે છે. તેથી અનંતતા અનંતરૂપ જ પ્રતિભાસે છે. એ પ્રમાણે આગમ અધ્યાત્મની અનંતતા જાણવી, આગમની પણ એમ અનંતતા જાણવી અને અધ્યાત્મની પણ એવી અનંતતા જાણવી. અધ્યાત્મની અનંતતા એ પ્રકારે છે કે આત્માનું સ્વરૂપ જે છે તે અનંત ગુણ સહિત છે, એટલે એનો અંત ન આવે. અનંત કહી તો દઈએ છીએ, પણ અનંતતાનો વિચાર કરવા માટે અહીંયા કહ્યું છે કે અધ્યાત્મમાં મુખ્યતાથી વિચાર કરીએ તો અનંત ગુણ કયા, એટલે છેલ્લો ગુણ કયો. ગુરુદેવ વારંવાર આ પ્રવચનમાં વાત કરે છે કે છેલ્લો ગુણ કયો. અનંત કહીએ છીએ ત્યારે એનો અંત આવે, અંત નથી આવતો, તો પછી છેલ્લો ગુણ કયો? તો કોઈ છેલ્લો ગુણ છે જ નહીં, છેલ્લો ગુણ છે જ નહીં, અનંત ગુણ. એવું જ આત્માનું સ્વરૂપ છે. એવા આત્માના સ્વરૂપને સમજવાની જરૂર છે. અને આગમમાં પણ એ ગુણની વાત છે, અને સાથે સાથે પૂતગળની પણ વાત છે કે કેટલા પૂતગળ, અનંત અનંત પૂતગળ, એનો કોઈ પાર નથી. અને પૂતગળના પણ એટલા જ ગુણો છે, અનંત ગુણ પૂતગળમાં છે. તેમાં વિશેષ એટલું કે અધ્યાત્મનું સ્વરૂપ અનંત છે અને આગમનું સ્વરૂપ અનંતા અનંતરૂપ છે. કારણ કે યથાર્થ પ્રમાણથી અધ્યાત્મ એક દ્રવ્ય આશ્રિત અને આગમ અનંતા અનંત પૂતગળ દ્રવ્ય આશ્રિત છે. પેલામાં અનંતા અનંત પૂતગળની વાત છે, એટલે એને અનંતા અનંત કહ્યું છે, અને અહીંયા અનંત કહ્યું છે. કેમ કે છેવટે એ ગુણની અપેક્ષાએ આ અધ્યાત્મ જે છે એની અંદર અનંતતા છે, પણ પ્રદેશ અપેક્ષાએ તો અસંખ્યાત છે, અનંત નથી. આત્માના પ્રદેશો અનંત નહીં, અસંખ્યાત. તે બંનેનું સ્વરૂપ સર્વથા પ્રકારે તો કેવળ જ્ઞાન ગોચર છે, કેવળીના જ્ઞાનમાં જ આવે, બરાબર પૂરેપૂરું તો એ કેવળી ભગવાન જ જાણે. અંશ માત્ર મતિશ્રુત જ્ઞાન ગ્રાહ્ય, એટલો એનો અંશ જ છે તે મતિ જ્ઞાનમાં અને શ્રુત જ્ઞાનમાં આવી શકે છે. તેથી સર્વથા પ્રકારે આગામી અધ્યાત્મી તો કેવળ જ્ઞાની, સર્વથા પ્રકારે આગામી અધ્યાત્મી તો કેવળ જ્ઞાની, કેવળ જ્ઞાન હોય એને જ સર્વથા એનો ખ્યાલમાં આવે છે. અને અંશ માત્ર મતિશ્રુત જ્ઞાની છે. અને થોડુંક સમજમાં આવતું એવા તો કે દેશ માત્ર જ્ઞાતા એ અવધિ જ્ઞાની ને મનઃપર્ય જ્ઞાની છે. એ ત્રણેય સર્વથા જેને છે એ એવા કેવળ જ્ઞાની છે, અંશ માત્ર જે છે મતિશ્રુત જ્ઞાનવાળા છે, અને દેશ માત્ર છે તે અવધિ અને મનપરે જ્ઞાની છે. એ યથા અવસ્થિત જ્ઞાન પ્રમાણ ન્યૂન અધિકાર રૂપ જાણવા. મિથ્યાદ્રષ્ટિ જીવ ન આગામી છે ન અધ્યાત્મી છે, કારણ કે તે કથન માત્ર તો ગ્રંથ પાઠના બળ વડે આગમ અધ્યાત્મનું સ્વરૂપ ઉપદેશ માત્ર કહે છે. મિથ્યાદ્રષ્ટિ જે છે એને તો આ ખબર જ નથી, પરંતુ તે આગમ અધ્યાત્મના સ્વરૂપને સમ્યક પ્રકારે જાણતો નથી. તેથી મૂંડ જીવ ન આગામી કે ન અધ્યાત્મી છે, કારણ કે તેને તો ભાવનું વેદન જ નથી. એટલે હવે અહીંયા મૂંડ અને જ્ઞાની જીવનું વિશેષપણું અન્યપણું પણ સાંભળો. હવે આપણે એક સ્વાધ્યાય આવતીકાલે કરીશું. આ સામાન્ય રીતે આપણે સોમ બુધ શુક્ર સ્વાધ્યાય કરીએ છીએ, પણ આવતીકાલે ગુરુવારે એક વધારાનો સ્વાધ્યાય કરીશું, જેથી કરી અને આ પરમાર્થ વચનિકા આપણે આવતીકાલે પૂરી કરી શકીએ એટલા માટે. અને પછી શુક્રવારે આપણે આ ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠી લેવાના છીએ, કદાચ આવતીકાલે એની શરૂઆત આપણે કરી દઈશું. તો આવતીકાલનો એક વિશેષ સ્વાધ્યાય આવતીકાલે સવારે આ જ સમય આપણે રાખીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. જય જિનેન્દ્ર પ્રભુ.